તારીખ 22/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 674 અને 675 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 392
બહારના કોઈ પૂર્વ કર્મનો ઉદય છે એનો વિચાર છે. વ્યવહાર વિરુદ્ધતા કે નિશ્ચય વિરુદ્ધતાનો વિકલ્પ એને ઉદય ભાવમાં ન ખૂટવાય. કે ગમે તેવો ઉદય ભાવ હોય તો પણ સમ્યક દર્શન છે એટલે છે. સમ્યક દર્શન બહારના કાર્યોમાં આવી રીતે ચારિત્રમાં વિકલ્પ કેવો છે એ રીતે જોવાય. સારી ગતિના જે કોઈ ઉદય છે એ પ્રકારના સામાન્ય ઉદય કોઈ પણ સમય દ્રષ્ટિને હોય છે. પણ કુદીવાદીને માને એને સમ્યક દર્શન હોય. કોઈ એમ કહે કે તું ચારિત્ર નો રાગ છે એવું નથી હોતું. તત્વની પ્રરૂપણામાં વિપર્યાસ હોય. તત્વજ્ઞાનમાં પોતાને વિપરીત ભાસતું હોય એ અનુસાર વિકલ્પ હોય તો એ કોઈ ચારિત્રમોનો ઉદય છે એમ લઈ જાય. સમ્યક દર્શન તો બરાબર છે, સંકિત તો બરાબર છે એમ લાગુ પડતું નથી. એટલી વાત છે. ઉદય ભાવને આધીન સમ્યક દર્શન થી એટલે ચારિત્રમોના લોભ માન ક્રોધ માયા એ વગેરે પ્રકાર ચારિત્રમોના કષાય હોવાનો સંભવ છે એટલી વાત લઈ. સમ્યક દર્શન તો અંતર સ્વભાવના અવલંબને છે. એ તો નાસ્તિરૂપ વિષય છે. અસ્થિથી લઈએ તો સમ્યક દર્શન છે એ આત્મ સ્વભાવના અવલંબનથી ઉત્પન્ન થયેલો ભાવ છે. ચર્ચા ચાલી હતી ને એમાં અવલંબનનો વિષય ચાલ્યો હતો. સમ્યક દ્રષ્ટિને અવલંબન તો આત્મ સ્વરૂપનું જ છે. આત્માનું ધ્યાન છે, આત્માનું ધ્યાન ખસતું નથી એમ માટે. અને એક સમયની પર્યાય ઉપરનું પણ ધ્યાન નથી. પર્યાય સ્વવિકલ્પ ચાલે છે એમાં નિર્વિકલ્પતા ક્યારે આવે એની રાહ સમ્યક દ્રષ્ટિ જોતો નથી. અથવા નિર્વિકલ્પ ઉપયોગની લાચારી સમ્યક દ્રષ્ટિ આત્માને નથી એમ વાત ચાલે છે. પોતાની જે વાત ચર્ચામાં એવી રીતે લીધી છે કે અવસ્થામાં વિકલ્પ હો કે નિર્વિકલ્પ હો એ તું ન જો, એ તું ન જો એટલે એના ઉપર ધ્યાન ન રાખે. તારું ધ્યાન આત્મા ઉપર છે અને પરિણતિ ઉગ્ર છે તો એ ઉગ્ર પરિણતિ ઉપયોગને અંદર ખેંચીને લાવશે. પણ એનું ધ્યાન આત્મા ઉપર છે, પરિણામ ઉપર નહીં એમ લેવું શકે. જે નિર્વિકલ્પ ઉપયોગ ઉપર ધ્યાન નથી તો ઉદય ભાવ ઉપર ધ્યાન લઈ જવું એ વાત તો રહેતી નથી. અથવા જેનું ધ્યાન આત્મા ઉપર છે, જેનું વજન આત્મા ઉપર છે, જેને અવલંબન આત્માનું છે પરિણતિમાં, તેને ઉદય ભાવ પૂર્વ કર્મનુસાર ચારિત્ર મૂળના કારણે હો તો એના ઉપર કોઈ સમ્યક દર્શનનો માપ કાઢવાનું હોતું નથી એમ કહેવું. સમ્યક દર્શન તો અંતર સ્વભાવના અવલંબને છે. स्वभाव में अवलंबन धर्मी ने लड़ाई वस्ते पण खस्तु नथी। लड़ाई नो प्रसंग होय उदय भाव में क्रोध होय, लड़ाई नो प्रसंग होय ने उदय भाव में क्रोध नो कषाय चारित्र मोह नो होय त्या सुधी ने वात लेवी छे। तो पण स्वभाव नो अवलंबन धर्मी ने खस्तु नथी। स्वभाव ना अवलंबन में परिणति में तो स्वभाव नु अवलंबन है। उपयोग अने मनोत्तम काया नो योग, योग ने उपयोग एनु देखा एनो प्रकार उदय ने अनुसरी ने जे देखाय छे छता पण अंदर अवलंबन खस्तु नथी परिणति ने। પુરુષાર્થી વખતે શરૂ થઈ ગયો હતો અને પુરુષાર્થ નું જોડ હતું એના ઉપરથી ખ્યાલ આવતો હતો કે હવે સમીપ દર્શન દૂર નથી એમ વાત હતી। સમીપ દર્શન થયા પેલા ખબર હતી ચાલુ વર્તમાન પુરુષાર્થ ઉપરથી સમ્યક દર્શન હવે આગો નથી એમ ખ્યાલ આવી ગયો હતો એમાં। તો પ્રશ્ન એવો તો બધાને ખબર પડી જાય પહેલા એવું કાંઈ નથી, કોઈને ખબર પડે કોઈને પરિણતિ ટૂંકા ગાળામાં એકદમ ગુનાશ મારી જાય તો એવો વિકલ્પ ન આવે કે સમ્યક દર્શન હવે થવાનો કાળ થઈ ગયો છે, એવો વિચાર પહેલા ન આવે એટલે એને એ પેલા ખબર નથી એમ કહેવાય। અંતર્મૂર્ત માં પણ ઘણા ને ઉપયોગ એકદમ એકદમ પુરુષાર્થ ઉપડી જાય છે। દાખલા તરીકે પુરુષાર્થ નો એવો ઉપાડ ન હોય, કોઈ એવો એક્સિડન્ટ બને અને દેહ ત્યાગ કરવાનો પ્રસંગ હોય, હવે આયુષ પૂરું થયું થઈ જવું થઈ જશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કોઈ કોઈ બીજી વિચારણામાં જાય એ પહેલા નાયક ના લક્ષે કોઈ જીવને પુરુષાર્થ ઉપડી જાય, અંતર્મૂર્તમાં આ બાજુ આયુષ પૂરો થવાનો કાળ હોય આ બાજુ અંતર્મૂર્ત બાકી હોય એકદમ પુરુષાર્થ ઉપડી જાય અને અનુભવમાં આવી જાય તો એને પહેલાથી એવો કોઈ વિચાર ને ખ્યાલ નથી તો એ સમીપ દર્શન મને થઈ જશે એવું કઈ લાગે છે એમ નથી। એટલે ચર્ચા ચાલી હતી કે કોઈને વિચારણા લાંબી ચાલી હોય એને ખ્યાલ આવે છે, વિચારણા નો કાળ જેને લંબાણો હોય સમીપ દર્શન પહેલા એને સામાન્ય રીતે ખ્યાલ આવે છે આ સમીપ દર્શન હવે નજીક છે એમ, પણ એવો વિચારણા નો કાળ હોય એકદમ પરિણતિ ઉપડી ગઈ હોય એમ કરતા હતા વિચારણા નો વિષય પહેલો હતો। આત્મા ઉપર જ અવલંબન આવે ત્યારે થાય, પણ અવલંબન થઈ જાય ત્યારે તો અનુભવ થઈ જાય। અવલંબન નો પ્રયત્ન ચાલતો હોય, અવલંબન નો પુરુષાર્થ ચાલતો હોય, અભ્યાસ જી ચાલતો હોય, પ્રયાસ ચાલતો હોય, પણ એ પ્રયાસમાં સફળતા ન મળી હોય ત્યાં સુધી અનુભવ ન થાય। અવલંબન હાથ આવે એ વખતે અનુભવ થઈ જાય, અવલંબન હોય ને અનુભવ ન હોય એ ન બને। કાલે ચર્ચા થતી બપોરે પૂછ્યું પણ સુરેશભાઈ, સુરેશભાઈ એમના ઘરેથી પૂછ્યું સરલાબેન કે આપ એમ કહેતા હતા કે તમે દર્શન પહેલા કે હવે આટલું છૂટું છે આટલું છૂટું છે, સેના ઉપરથી કહેતા હતા? પુરુષાર્થ નું વખતે એવું જોર હતું એના ઉપર થયા, સમ્યક દર્શન પહેલા વિચારણા ઘણી ચાલી હોય, વિચાર દશામાં ઘણા દિવસો ઘણા મહિનાઓ રહ્યા હોય, અમે ઘણું ચાલ્યું હતું વિચાર દશામાં તો ખૂબ ચાલ્યું હતું, પેલા સમજાતું નહોતું કે સમજાણો એમાંથી વિચારણા ઉપડી એમાંથી પુરુષાર્થ ઉપડ્યો, વિચારણામાં સુખ નું કારણ બહુ હતું, સુખ ની શોધ હતી, સુખ શું છે આખરમાં સુખ શું છે, પુરુષાર્થ ગતિ પકડે છે કઈક અંદરથી, અને અવલંબવાનો એક પ્રયત્ન ચાલે છે જે અવલંબન હાથમાં નથી આવું ત્યારે ખ્યાલ આવી જાય, પણ એ લાંબો કાળ હોય એમાં ખ્યાલ આવે. કોઈ જીવને એવું બને છે એકદમ ટૂંકા કાળમાં પુરુષાર્થ કામ કરવા લાગે અને થોડા કાળના પુરુષાર્થમાં અનુભવ થઈ જાય, લાંબો કાળ પુરુષાર્થ ચાલે અને અનુભવ થાય એમને, એવા પ્રસંગો પણ બને છે. એવો નિયમ નથી એમ કહેવું છું કે બધાને પહેલા ખબર પડે છે, કેટલા એનો તો એવો વિચારરૂપ ઉપયોગ પણ ન જાય એવું બને. એટલે એને ખબર ન પડે એમ કહેવાય. અહીંયા કહે છે કે ધર્મી ને લડાઈ વખતે પણ એને તો સમય દ્રષ્ટિને તો અવલંબન આવી ગયું છે, એ અવલંબન છૂટતું નથી. ઉદયભાવ કાળે પણ પરિણતિ આત્માના અવલંબને જ વર્તે છે એવા ધર્મીને લડાઈનો સમર્થ દ્રષ્ટાંત એટલા માટે લીધો છે કે જગત જોઈ શકે છે કે આ તો ક્રોધનો અને દ્વેષનો પ્રત્યક્ષ ઉદય છે. બહારમાં પણ મન વચન કાયાની ક્રિયા એવી છે, ઉપયોગ પણ એ બાજુ પરોવાયેલો છે, છતાંય સમકીતી છે એની પરિણતિ તો આત્માના અવલંબને જ કામ કરતી હોય છે. એ ક્રોધનો ઉપયોગ પરિણતિને તોડી શકતો નથી, પરિણતિને નબળું પાડી શકતો નથી, પણ પરિણતિનું બળ એકનું છે. બળવાન પણ આત્માના અવલંબને ઉત્પન્ન થયેલી પરિણતિનું છે તે ઉપયોગને તોડી નાખશે, અથવા એ વિભાવને અશક્ત વિભાવમાં એ મંદતા અથવા અશક્તિ લાવશે, પરિણતિમાં અશક્તિ નહીં આવે. કેમ કે એ પરિણામના બે અંશ છે, એમાં બળવાન પણ અવલંબન વાળી પરિણતિનો છે, ઉપયોગ વાળા પરિણામ અંશનું બળવાન પણ નથી ત્યાં એમ લેવું છે. દર્શન થયા પછી અત્યારે આમ તો બળવાન પણ પરિણતિનો જ છે. વિચાર કરે શાસ્ત્રનો સત્શાસ્ત્રનો આધાર લઈને કે હું જ્ઞાયક છું, શુદ્ધ છું, પરિણતિ અંદર બીજી બાજુની વળેલી છે, એનો ઉપયોગ તો બેકાર જાય છે, ઉપયોગથી ઉપયોગ અનુસાર કોઈ ધર્મ થતો નથી. હું જ્ઞાયક છું એવા વિચારને ઉપયોગથી તો ધર્મ થવો જોતો હતો, થાય છે નથી થતો, પરિણતિનું જોર ઘણું છે. પરિણતિનું જોર હોવાથી ઉપયોગ પણ કરી જાય છે. શાસ્ત્ર લઈને આત્માનો વિચાર કરવા બેઠા ઉપયોગ બી જાય છે, થાય છે કે નહીં? કેમ કે પરિણતિ બીજી ચાલે છે અંદરમાં, પરિણતિ બીજી ચાલે છે તો ઉપયોગ ફરી જાય છે. એમ સમ્યક દ્રષ્ટિને પરિણતિ આત્માની ચાલે છે એટલે એનો ઉપયોગ ઉદયભાવમાંથી ફરીને આત્મામાં આવી જ જાય છે. પ્રશ્ન બહુ સારો પૂછો તો, કે સમ્યક દ્રષ્ટિને ઉપયોગ આવે જ ને, નિર્વિકલ ઉપયોગ છે તો કંઈ આવી જ આવે, કેમ કે એને પરિણતિ થઈ ગઈ છે. પરિણતિ થઈ ગઈ છે એટલે પરિણતિ ઉપયોગને ખેંચી જ લાવે છે, દૂરી પરિણતિના હાથમાં છે, ઉપયોગના હાથમાં દૂરી નથી. ઉપયોગનો પતંગ ગમે ત્યાં ઉડે છે પણ દૂરી પરિણતિના હાથમાં છે. બહુ સારી ચર્ચા કાલે ચાલે છે, ખૂબ સરસ. એટલે અનુભૂતિની ચર્ચા હતી, ઉપયોગ બદલવો પણ પરિણતિ, અમુક પરિણતિનો ખ્યાલ નથી. ઉપયોગ ખેડવા જીવો મથે છે, કેમકે ઉપયોગ એને સમજાય છે. ઉપયોગ એવો સ્થૂળ ભાવ છે અને ઉપયોગની પ્રવૃત્તિ એવો સ્પષ્ટ દેખાય છે કે ઉપયોગને ફેરવવા મથે છે. મારો ઉપયોગ ફરી જાય તો સારો, મારો ઉપયોગ આત્મામાં આવી જાય તો સારો, પણ પરિણતિ ઉપર એનું લક્ષ નથી, પરિણતિની સમજ નથી, અને પરિણતિમાં કેમ ફેરફાર થાય એનો પણ ખ્યાલ નથી. આપણે વિષય લીધો છે નિર્ભ્રાંત દર્શનમાં, કે નિર્ણય બદલાય છે ત્યારે એનું લગ્નમાં ફેર પડે છે પહેલા વહેલા, અને પરિણતિ ઊભી થાય છે. લબ્ધ પછી હારે ને હારે દેશ કરીને પરિણતિ શબ્દ લીધો છે. પહેલી વહેલી પરિણતિ અહીંથી ઊભી થાય છે, અથવા પહેલું વહેલું જે લબ્ધ ભાવનું પરિણમન છે એ અહીંથી બદલાય છે, અને પછી ઉપયોગને આવવાનો પ્રસંગ ઉભો થાય છે. એ પહેલા કોઈ જીવને ઉપયોગ થઈ જાય આત્માનો સમ્યક દર્શન થાય એવું બનતું નથી. રુચિ પરિણતિમાં રુચિ ઊભી થઈ જાય છે. રુચિ મુખ્ય છે એની અંદર, પરિણતિ થાય ત્યારે રુચિ એની અંદર મુખ્ય છે. પરિણતિમાં તો બધા ગુણનું પરિણમન છે મુખ્ય મુખ્ય, પણ રુચિ મુખ્ય છે. રુચિ તો જ્ઞાન ને અનુસરે છે, આમ તો મુખ્ય તો જ્ઞાન છે બધામાં, એટલે સ્વભાવનું ભાષણ છે. સ્વભાવ ભાષમાન પણ થયું કે હું આવો માણ છું, એટલે રુચિ એકદમ પલટી. અનાદિની જે રાગની રુચિ હતી અને અનાદિની જે પૂદગળની રુચિ હતી જીવને, એ ચૈતન્ય તત્વના નિર્ણયથી ને ચૈતન્ય તત્વના ભાવ ભાષણથી રુચિ પલટો મારે છે. અનંત ગુણનું ધામ એને રૂચે છે, રૂચવા લાગે છે, અને રાગાદીનો કણ પણ પછી એને રૂચતો નથી. એટલે રાગનો નિષેધ, ચાલતા પરિણામમાં રાગાંશનો નિષેધ, અને ચૈતન્ય સ્વભાવનો, એકલા ચૈતન્ય સ્વભાવનો આદર, એવો વિધિ નિષેધ શરૂ થઈ જાય છે. આ ખરો વિધિ નિષેધ છે. બારમા ક્રિયાકાંડમાં વિધિ નિષેધ કે છે ને, કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, વિધિ નિષેધ. આંતરંગ વિધિ નિષેધ છે. એટલે જ્ઞાનથી સમજાવે છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવામાં આવે તો પરિણતિ ઊભી થાય, કેમ કે એમાં રુચિ ઊભી થાય છે એટલે પરિણતિ ઊભી થઈ જાય. બળવાન પણ રુચિને લઈને છે, પરિણામમાં જે બળવાન પણ છે, કેમ કે રુચિ અનુયાયી લઈ ગયા, પછી જ્યાં રુચિ હશે એ બાજુનો પુરુષાર્થ છે. અત્યારે પણ રુચિ ઉલટી છે તો એ બાજુનો પુરુષાર્થ છે, એટલે ઉપયોગ કામ નથી કરતો, કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, નકામા જાય છે. હા, સમજણ ઠીક થઈ મુખ્ય, એટલે ગુરુદેવ એ વાત ઉપર વજન દીધું છે. સુગાનીજીના એક પત્રમાં એ વિશે આવે છે, એટલે ગુરુદેવ એમ કે છે, સમજણ ઉપર વજન આપે છે, કેમ કે પ્રથમ સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે. 17 નંબરનો આ પત્ર છે, 17મા પત્રમાં આ વાત છે. પ્રથમ સમજણમાં જ ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે, તેથી ગુરુદેવ શ્રીનું જોર સમજણ ઉપર છે, એમ કરીને પત્રમાં લખ્યું છે. એમને પહેલા ભાગમાં, પત્ર તો પહેલા ભાગમાં છે, એવી સિતાયેલો છે. જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે, તથા અનુભવ પ્રમાણ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. આ દર્શન દાન ચારિત્ર ત્રણેયની પરિભાષા કરી છે કે શ્રદ્ધા તો શુદ્ધાત્માની છે, સંકેતીની શ્રદ્ધા તો પરમાત્મ તત્વ ઉપર એકદમ પૂરેપૂરી છે. કોઈ અધૂરી શ્રદ્ધા કોઈને હોય એવું બનતું નથી, કેમ કે શ્રદ્ધામાં અંશ પડતા નથી. એટલે જેવું સિદ્ધ ભગવાનનો સંકેત એવું ચારેય ગતિમાં કોઈ પણ સમ્યક દ્રષ્ટિનો સંકેત, બંને સરખા સંકેતિ છે એમ લઈએ તો બંને સંકેતિ સરખા છે. ચોથા ગુણ સ્થાનના સંકેતિ અને સિદ્ધાલયના સંકેતિ બંને સંકેતિ તરીકે સરખા છે. આવી વાત છે. હવે જ્ઞાન કેટલું કે જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે એ સંકેતનો ભૂતપૂર્વ કહે છે. પછી કે જ્ઞાયક પ્રમાણ તો જ્ઞાન છે, જેવડું જ્ઞાન છે સંકેતિનું જ્ઞાન કેટલું કે જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે, જેવડો એનો જ્ઞાયક એવડું એનું જ્ઞાન છે. બહારમાં જ્ઞાન ઓછું છે વધારે છે, કેટલા શાસ્ત્ર સમજ્યો છે વાંચ્યો છે, દુનિયાદારીનું જ્ઞાન છે કે નહીં એ કાંઈ નહીં, જગતના વિષયોનું જ્ઞાન છે એ કાંઈ જ્ઞાન, એ જ્ઞાનનું પ્રમાણ નથી. કોઈ એના ઉપર કોઈ જ્ઞાનનું પ્રમાણ એટલે ધોરણ નથી, એ કોઈ સ્ટાન્ડર્ડ નથી માપવાનો. સંકેતનું જ્ઞાન કેટલું કે જેટલો એનો જ્ઞાયક આત્મા છે એટલું જ્ઞાયક પ્રમાણેનું જ્ઞાન છે. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માનું જ્ઞાન કેટલું કે કેવળ જ્ઞાન પ્રમાણેનું જ્ઞાન છે. આયા મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે એમને લીધું જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે, એમનું મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનમાં જ્ઞાયક આત્મા છે. કેવળનું જ્ઞાન લોકાલોક પ્રમાણ છે અને સંકેતનું જ્ઞાન જ્ઞાયક પ્રમાણ છે. બસ આમ લીધું છે, અધ્યાત્મથી વાત લીધી છે, આગમથી નથી લીધી. કેવળ જ્ઞાનનો જે માપ છે લોકાલોકને જાણે છે એ આગમ પ્રમાણ છે, અને અહીંયા જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે. જ્ઞાન લેવું છે, અનુભવ તો ચારિત્રમાં લઈ જવો છે, જ્ઞાન જ્ઞાનનો જ બોલ લેવો છે જુદો પાડીને. જ્ઞાન કેવળ સંકેતિનું કે જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે, જેટલું જ્ઞાયક છે એના પ્રમાણે જ્ઞાન પ્રવર્તિ છે, એમાં વ્યાપી વ્યાપક ભાવે જ્ઞાયક આત્મા જેવો છે જેવડો છે જેટલો છે એમાં વ્યાપીને વ્યાપી વ્યાપક ભાવે જ્ઞાન પ્રસરીને પરિણમતું હોવાથી જ્ઞાન કેવડું કે જીવનો જ્ઞાયક જેટલો જ્ઞાયક એ પ્રમાણે જ્ઞાન જ્ઞાયક પ્રમાણે જ્ઞાન છે. અમારા સ્વચનિકા છે ને એમાં એ વિશે ચાલ્યો છે, તોડરમલજીએ એ રીતે વાત લીધી છે કે સંકેતને ઉદય ભાવ સાથે સમ્યક દર્શનનો સંબંધ નથી. ઉપયોગ આત્મામાં હો કે ઉપયોગ બહારમાં કોઈ પણ પદાર્થ સાથે હો, કોઈ પણ પદાર્થ ઉપર ઉપયોગનું અવલંબન હો, પરિણતિનું અવલંબન ન જાય તો સંકેતના ઉપયોગને આત્માના ઉપયોગ સાથે સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. એ પંચાધ્યાયીમાં એ વિષય પરિચર્ચો છે. પંચાધ્યાયી સારે કે સમ્યક દર્શન હોય ને ઉપયોગની વિષમ વ્યાપ્તિ પણ હોય. સમ્યક દર્શન આત્મામાં વ્યાપેલું છે ને સમ્યક દ્રષ્ટિને ઉપયોગ પણ આત્મામાં જ વ્યાપેલો રહે, સમવ્યાપ્તિ જ હોય ને વિષમ વ્યાપ્તિ ન હોય એવું નથી. આત્મામાં વ્યાપેલો પણ રહે ને આત્માથી બહાર પણ જાય સંકેતનો ઉપયોગ, તો પણ સમ્યક દર્શનનો સદભાવ રહે છે વિષમ વ્યાપ્તિના કાળમાં પણ. એ ચર્ચા પંચાધ્યાયમાં બહુ કરી છે બીજા ભાગમાં. ઉઘાડ એટલું જ્ઞાન એવું નથી લેવું અહીંયા, કેમ કે ઉઘાડનો કોઈ મેળ નથી સમ્યક દ્રષ્ટિના. એક સમ્યક દ્રષ્ટિ 30 ઇંચ છે, બહુ જ ઓછો ઉઘાડ છે. એક સમ્યક દ્રષ્ટિ અંગ પૂર્વધારી છે, 12 અંગના જ્ઞાન વાળા શુદ્ધ કેવડી હોય. હવે ચોથું ગુણ સ્થાન અને છઠ્ઠે સાતમી ગુણ સ્થાને મુનિ હોય, એ સમય દ્રષ્ટિ છે. અને નવ તત્વના નામ ન યાદ આવડતા, એનું જ્ઞાન કેવડું, નાયક પ્રમાણે જ્ઞાન છે. કેમ કે એનું જ્ઞાન નાયક આત્મામાં વ્યાપી વ્યાપક ભાવે છે. નાયક આત્મા જેટલો જીવડો છે ત્રિક્ષેત્ર કાળ ભાવથી, એમાં વ્યાપક વ્યાપક ભાવે પરિણમતું જે જ્ઞાન, એવડું એનું જ્ઞાન છે. જ્ઞાનનું પ્રમાણ કેવડું, સમ્યક દ્રષ્ટિના જ્ઞાનનું પ્રમાણ કેવડું, તે નાયક જીવડું, નાયક પ્રમાણ જ્ઞાન છે. નાયક પ્રમાણ એટલે માપ લેવું છે, ભાવથી, ભાવથી લેવું છે. જ્ઞાનનો ભાવ, જ્ઞાન ભાવ કેવડો, તો બહારના ઉઘાડ સાથે નથી લેવો. જ્ઞાનનો ભાવ કેવડો કે નાયકના અનુભવ જેવડો. અનુભવ ચારિત્રમાં લઈ ગયો છે એટલે અનુભવ શબ્દ નથી વાપરો, એ તરત જ બોલાવે છે કે તથા યથા અનુભવ પ્રમાણ સ્વરૂપાચરણ ચારિત્ર છે. અન્ય દ્રષ્ટિનું ચારિત્ર કેવડું કે જેટલો એનો અનુભવ એ ગયું. ચોથા ગુણ સ્થાને પણ અસંખ્ય ભેદ, પછી પાંચમું ગુણ સ્થાને એટલે આખો માળ બદલાઈ ગયો. પછી ભલે જગનની દશા હોય પાંચમા ગુણ સ્થાને, પણ બધા ચોથા ગુણ સ્થાને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થતી આગળ છે. છઠ્ઠા ગુણ સ્થાનમાં આવે એટલે પાંચમા ગુણ સ્થાનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનુભવની દશા છે, એના કરતા એ આગળ છે. વિકલ્પમાં હોય ત્યારે પણ, અને નિર્વિકલ્પમાં હોય ત્યારે પણ, કેમ કે એ આખો એને પગથિયું વટાવી ગયો ગુણ સ્થાનનું, એટલું ઊંચે ચડી ગયો. દર્શનજ્ઞાન ચારિત્ર સમ્યક દ્રષ્ટિને લીધા, કે સમ્યક દ્રષ્ટિનું સંકેત કેટલું કે સિદ્ધ પરમાત્મા જેટલો, સંકેતીનું જ્ઞાન કેટલું કે જ્ઞાયક જેટલું. જ્ઞાયક જ્ઞાયકને જ્ઞાનમાં લે એટલું. બહારમાં તો કોઈ માપ જ નથી, કોઈ નિયમ બાંધી શકાય એવું નથી કે આટલો જ ઉઘાડ હોવો જોઈએ. સમની પંચેન્દ્રી બધા આવે છે, પણ ઉઘાડ કેટલો સમની પંચેન્દ્રીને, કે એક પીલીન છે ને એક અંકુરધારી હોય એના ક્યાં મેં કાઢવા, એનો કોઈ નિયમ નથી. તો નિયમ બાંધવા હોય તો શું કરવું, નિયમ કેવડો એનો કેટલો, કે નિયમ એટલો સંકેતીનો, કે બધા સંકેતીને નાયકનું જ્ઞાન હોય. કોઈ સંકેતી એવો ન હોય ત્રણ કાળ ત્રણ લોકમાં કે એનું જ્ઞાન નાયકના ને જ્ઞાનમાં ન લે એવું હોય, એવું ન હોય. અને નાયક આત્માને જ્ઞાનમાં જાણે એટલું એનું પ્રમાણ છે. જ્ઞાનનું પ્રમાણ કેટલું કે નાયકને જાણે એટલું, આ એનો નિયમ બાંધી દીધો. મુનિઓએ નવતત્વનું યાદદાસ્ત ન રહ્યો, મતિ જ્ઞાનમાં સ્મૃતિ છે, સ્મૃતિ છે એ મતિ જ્ઞાનનો ભેદ છે. તો એટલી મતિ ઓછી હોય ઉઘાડમાં કે નવતત્વના નામ યાદ ન રહે, પણ એનું જ્ઞાન કેટલું કે જ્ઞાયક પ્રમાણ છે. કે ચોથું ગુણ સ્થાન હોય, પાંચમું હોય, છઠ્ઠું સાતમું હોય, ગમે તે ગુણ સ્થાન હોય, સંકેત છે એનું જ્ઞાન કેટલું કે જ્ઞાયક પ્રમાણ જ્ઞાન છે. ચારિત્ર કેટલું કે યથા અનુભવ પ્રમાણ, જેટલો સ્થિર થાય અનુભવમાં એટલું એનું ચારિત્ર છે. ચારિત્ર સ્થિરતારૂપ છે, તો જેટલી જેટલી સ્થિરતા છે એટલું એનું ચારિત્ર છે. પણ આ જે જ્ઞાન છે એમાં આખો જ્ઞાયક જ્ઞાનમાં આવે છે. સંકિત ચારે ગતિમાં ગમે ત્યાં હોય, ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય, છઠ્ઠે સાતમે છદમસ્થ છે, કેવું જ્ઞાની નથી. કોઈ પણ ગુણ સ્થાને સંકિત હોય એનું જ્ઞાન કેવડું, એનું શું ધોરણ, શું સ્ટાન્ડર્ડ, શું એનું, કે એનું સ્ટાન્ડર્ડ એ કે જ્ઞાયક પ્રમાણ એનું જ્ઞાન છે. આત્માના જ્ઞાનમાં ભૂલ પડતી નથી, બીજી બધી ગમે અહીંયા ભૂલ પડવાનો સંભવ ખરો. શાસ્ત્રનો અર્થ ન આવડે, પૂછો કોઈ સંકેતીને કે આ ગાથાનો અર્થ કરો ને નો આવડે, એ કોઈ જ્ઞાનનું પ્રમાણ નથી. એનો કોઈ સંકેતીની પરીક્ષા કરે કે ભાઈ આ અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે અને તમે આ ગાથાનો અર્થ કરો, તમને જો આનો અર્થ આવડે તમે માનીએ કે તમારામાં કઈ જ્ઞાન છે, તો તમે જ્ઞાન ગાથા પ્રમાણે જ્ઞાન નથી, શાસ્ત્ર પ્રમાણે જ્ઞાન નથી.
સીધા ઉપરવાનું જ્ઞાન છે. આત્માના જ્ઞાનમાં ભૂલ નથી સમજી તમે. સાંભળે આ એટીરિયન છો, ચાહે મનુષ્ય ગમે તે ગતિમાં હોય, આત્માના જ્ઞાનમાં ફેર પડતો નથી. આત્મા તો કઈ નાયક છે, બસ વાત એવી છે કે ત્રણ કાળો ન ફરે એવા સિદ્ધાંત જ્ઞાન નો વિષય છે. દસંગામ ચારિત્ર સંકિતિ ના કેવા એનો સિદ્ધાંત શું, આ સિદ્ધાંત છે એનો. જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે તથા યથાનુભવ પ્રમાણ સ્વરૂપાચરણ ચારિત્ર છે. ચોથા ગુણ સ્થાને હોય અને મુનિ દશા અંગીકાર કરી હોય કોઈને વેળા વધી જાય, ચોથા ગુણસ્થાન ચોથું દીક્ષા લેજે તો એનું ચારિત્ર કેટલું કે યથા અનુભવ પ્રમાણ, ત્યાં એક કસાયની ચોકડીનો અંતાનુબંધીનો અભાવ છે એટલું જ ચારિત્ર છે. એનું મુનિ યોગ્ય ચારિત્ર નથી, સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એનું મુનિનું ચારિત્ર નથી. પંચ મહાવત નિરતિચાર પાડે છે, પંચાય દ્રષ્ટિ પાડે છે, અભવો પાડે છે. જેટલું આત્માનો અનુભવ સ્થિર થઈને ઉપયોગ સ્થિર થઈને રે આત્માના, બસ એટલું એનું આચરણ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર છે. જેટલો એનો અનુભવ છે ચેતન, આ એનું ધોરણ છે. પાંચમા ગુણ સ્થાને એથી વિશેષ સ્થિરતા હોય છે, તથા સાતમામાં એથી વિશેષ સ્થિરતા હોય છે. સ્થિરતા પ્રમાણે ચાલે એટલું એનું આચરણ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર છે. જેટલો એનો અનુભવ છે સ્થિરતાનો, આ એનું ધોરણ છે. જેટલો આત્માનો અનુભવ સ્થિર થઈને ઉપયોગ સ્થિર થઈને રિય આત્માના, બસ એટલું એનું આચરણ છે, સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એનો અનુભવ છે સ્થિરતાનો, આ એનું ધોરણ છે. પાંચમા ગુણ સ્થાને એથી વિશેષ સ્થિરતા આવે છે, છઠ્ઠા સાતમામાં એથી વિશેષ સ્થિરતા હોય છે. એ સ્થિરતા પ્રમાણે ચારિત્ર છે, બાકી કોઈ બાહ્યાચરણ પ્રમાણે ચારિત્ર છે એ સિદ્ધાંત નથી. બહારની ક્રિયા અનુસાર કે સુભરાગ અનુસાર ચારિત્ર ન કહ્યું, સ્પષ્ટ લખું છું કે બહારની ક્રિયા અનુસાર કે સુભરાગ અનુસાર ચારિત્ર ન કહ્યું, પણ અંતરમાં અનુભવ પ્રમાણે ચારિત્ર છે. જેટલો અનુભવ છે એમાં સ્થિરતા જેટલી છે અનુભવમાં એટલું ચારિત્ર છે. જો આ ધર્મની શક્તિ, ધર્મજીવનું દર્શન જ્ઞાન ચારિત્રનું શક્તિવાળું પરિણમન છે. દર્શન શક્તિ, જ્ઞાન શક્તિ, ચારિત્ર શક્તિ જેટલી પ્રગટ થઈ સમ્યક પ્રકારે એટલી એની શક્તિ છે. આનું જ્ઞાતાનું સામર્થ્ય છે, આનું જ્ઞાતાનું ધર્મનું પ્રગટ થયેલું બળ છે, સામર્થ્ય છે, સર્વ સર્વ ગુણોનું શક્તિનું પરિણામ છે. એ પરમાર્થ ભૂમિકામાંથી ટુકડો લીધો છે. ત્યાર પછીનો જે બોલ છે 675 એ નિયમસાર અને બાણ કથા ઉપરના પ્રવચનમાંથી છે. નિયમસાર ત્રણ બોલ છે જુદા જુદા, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રના. કે શ્રદ્ધામાં ચૈતન્ય રુચિ અને એકાગ્રતાનું પરિણમન છે. એ શ્રદ્ધા છે એ શું કામ કરે છે, કે એમાં એકલો શુદ્ધ આત્મા પરમાત્મા જ રૂચે છે, અને રૂચિ ત્યાં જ લાગેલી રહે છે, એકાગ્રતા. એટલે રૂચિ આત્માને છોડીને ક્યાંય જતી નથી. અથવા શ્રદ્ધા આત્માને જે વળગી તે વળગી સાદી અનંતપણે, પછી પરમાત્માને છોડતી નથી. એવી જેની શ્રદ્ધા, તે સાચી શ્રદ્ધા, તે આત્મશ્રદ્ધા, તે સમ્યક શ્રદ્ધા, તેની શ્રદ્ધામાં ચૈતન્યની રુચિ અને એકાગ્રતાને પરિણમે છે. જ્યારે જ્ઞાનમાં ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે, જ્ઞાનનો વેદવાનો ગુણ છે, જ્ઞાનમાં વેદવાનો ધર્મ છે, તેથી તે પોતાના સ્વરૂપનું સંવેદન કરે છે, સંચેતન કરે છે, તે જ્ઞાનનું પરિણમન છે, સમ્ય જ્ઞાનનું, આત્મજ્ઞાનનું એ પરિણમન છે. સમ્યક શ્રદ્ધા આવી હોય ને સમ્યક જ્ઞાન આવું હોય, આત્માની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન બે બધું. અને ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતારૂપ પરિણમન છે. ચારિત્ર છે એમાં સ્થિર થવું, રમણતા કરવી, એટલે તેમાં તેના ઉપયોગને રમાડવો, ઉપયોગને જાણી જવું, એ ચારિત્રનું પરિણમન છે. આવા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણમનને ધર્મ કયો છે. સંપ્રદાય અપેક્ષાએ રૂઢિવાચક નામ ભલે જૈન ધર્મ હોય, પણ ત્રણેય કાળે જે કોઈ ધર્મનું સ્વરૂપ છે એ આવું છે. જૈન ધર્મ તો એટલે કહેવાનો કે ત્યારે કષાયો ઉપર સમ્યક પ્રકારે જીત મેળવાઈ ગઈ. જે કષાયના પરિણામ પાસે આત્મા હારી જાય છે અને દૂષિત ભાવમાં દીન થઈ જાય છે, લાચાર થઈ જાય છે, હારી જાય છે, એના ઉપર સમ્યક પ્રકારે વિજય મેળવે. સહેજે સહેજે જેના ઉપર કોઈ પણ પ્રકારનું આર્થ ધ્યાન કર્યા વિના વિજય મેળવાઈ ગયો છે. સહેજે સહેજે એટલા કષાય દબાયેલા રહ્યા, એમ કોઈ માણસ નથી, અમે તો એના ઉપર ચડી બેઠા છે. એ ધર્મ દર્શન નામ ચારિત્રના પરિણામ કષાયને દબાવીને એના ઉપર બેસી ગયા છે. બસ એનો વિજય થઈ ગયો છે. દીપચંદજી એક જગ્યાએ લખે છે અનુભવ પ્રકાશમાં કે અમે વિજય સ્તંભ રહેતો છે, અમારા અનુભવનો, સ્વાનુભવનો અમે વિજય સ્તંભ રોપ્યો છે. વિજય સ્તંભનો અર્થ થાય છે કે રણમાં રણસ્તંભ, સમરાંગણમાં લડાઈમાં રણસ્તંભ ફળે, પછી એ લડાઈ વાળાની પ્રતિજ્ઞા હોય છે કે ત્યાંથી એક ડગલું પાત્ર ન હોય, આ અમે અહીંયા અમારો ધ્વજ ખોલ્યો, હવે આ વાવતો નહીં પડે, પેલા અમે પડશો પછી વાવતો પડશે, એટલે અત સુધી અમે જીતીને આગળ વધી ગયા છે. એમ અનુભવની દિશામાં અમે એટલા સ્થિર થયા છીએ એમ કે હવે આ અનુભવથી પાછા જવાનો કોઈ પ્રશ્ન અમારા માટે નથી. અનુભવનો રણસ્તંભ વિજય સ્તંભ રોપ્યો છે. જયારે પોતે એમ લખે ત્યારે એની પરિણતિ કેટલી કેટલી બળવત્તર કામ કરતી હશે વિચારવા જેવો વિશે. જયારે લખે છે ત્યારે તો વિકલ્પ છે, પણ એની જે પરિણતિ અનુભવની છે એ કેટલી બળવાન કામ કરતી હશે કે ત્રણ કાળમાં હવે મારી પરિણતિ ફરે એમ નથી. હવે તો બ્રહ્માંડ ફરે, અમારી પરિણતિ ફરે, એટલી અંદર પ્રતીતિ હોય છે. અનુભવની સાથે અભેદ થયેલી પરિણતિ છે આત્મા સાથે. જેમ ધ્રુવ આત્મા પલડતો નથી, કહે છે કે અમારી પરિણતિ ધ્રુવ થઈ ગઈ છે, એ નહીં પડતા. આત્મા ધ્રુવ છે કે અમારી પરિણતિ ધ્રુવ છે એ પણ નહીં પડતા. શાશ્વત થઈ ગઈ એટલે કે સિદ્ધ ગતિને ધ્રુવ ગતિ કહી છે. સમય સારની પહેલી કથામાં ધૂળનું અચલન અનુરૂમ ગઈ પત્તે ધ્રુવ અચળ અને અનુપમ એવી જે સિદ્ધ ગતિ છે એ સિદ્ધ ગતિને અમે નમસ્કાર એમાં અમે વળીએ છીએ કહીએ છીએ ત્યાં અમે જઈએ છીએ. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ના બોલ લીધા છે નિયમ સાર માંથી કે શ્રદ્ધામાં ચૈતન્ય રુચિ અને એકાગ્રતાનું પરિણમન છે. એકાગ્રતા એટલે રુચિની અલગ આત્મા સાથેની એકાગ્રતા છે. જ્ઞાનમાં પણ ચૈતન્યના સ્વસંવેદનનું પરિણમન છે. શુદ્ધાત્મા જેને સ્વભાવથી વેદાય છે એમ જેનું સ્વસંવેદનયુક્ત જ્ઞાન છે. અને ચારિત્રમાં જેને ચૈતન્ય વિશેષ રમણતારૂપ પરિણમન છે જામી જાય છે ઉપયોગ ખોલાઈ જાય છે પરમાત્મ તત્વમાં ઉપયોગ ખોલાઈ જાય છે સ્થિર થઈ જાય છે ખસતો નથી ત્યાંથી એવી સ્વરૂપીયંતારૂપ પરિણમન છે એનું જેનું ચારિત્ર છે. અંતરના ચૈતન્યના આશ્રયે જ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર છે અને તે મુક્તિનું કારણ છે. જગતમાં મોક્ષ થવા માટે અનેક વિવાદાસ્પદ વિવિધ પ્રકારના અભિપ્રાયો છે. કોઈ એમ કહે કે ભાઈ તપથી પામો, કોઈ એમ કહે કે ભાઈ જ્ઞાનથી પામો, કોઈ એમ કહે કે ભક્તિથી પામો, કોઈ એમ કહે કે અનેક પ્રકારના ક્રિયાકાંડ કરીને પામો. મોક્ષને પામવું હોય તો આ રસ્તો છે. ભિન્ન પ્રકારના રસ્તા લોકો બતાવે છે. મુક્તિનું કારણ જે છે એને રસ્તો કહે છે ને. અહીંયા કહે છે કે ત્રણેય કાળ આત્માનું શ્રદ્ધાન, આત્માનું સ્વસંવેદનયુક્ત જ્ઞાન, આત્માની રુચિ એકાગ્રતારૂપ શ્રદ્ધાન, આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અને આત્મામાં સ્થિર ઉપયોગ, બસ આ ચૈતન્ય આશ્રય થયેલું જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે તે જ મુક્તિનું કારણ છે. મુક્તિનું સિદ્ધે સિદ્ધો કોઈ અનન્ય કારણ હોય તો આ છે. કારણ કાળનો પૂર્વ ઉત્તર પર્યાયને હિસાબે વ્યવહાર ભલે છે તો પણ આવો વ્યવહાર હોય આ સિવાય બીજા પ્રકારનો અધ્યાત્મનો વ્યવહાર હોઈ શકે નહીં. વ્યવહાર બે પ્રકારના, અધ્યાત્મના અને આગમના. તો આગમની અંદર બધું પછી આવે કે શ્રાવક પણ તો આ રીતે 11 પ્રતિમાધારી હોય, મુનિ પણ તો આ રીતે 28 મૂળગુણયુક્ત જ હોય, એ બધું વ્યવહાર માં ગયું, વ્યવહાર માર્ગ માં ગયું, આગમ માં ગયું. અધ્યાત્મનો વ્યવહાર તો આ પ્રકારે જ હોય, બીજા પ્રકારે હોય શકે નહીં. એમ આગમ અધ્યાત્મનો સુમેળ વાળો મોક્ષ માર્ગ છે. અધ્યાત્મ છે અમને ને આગમમાં જે કીધું છે એમાં કાંઈ અમે માનવા તૈયાર નથી, એમ પણ ચાલતું નથી. એમાં આગમ એટલે ત્રણેય કાળે વસ્તુની સ્થિતિ જેમાં ભાખે એનું નામ આગમ. નથી કે ભાઈ આગમ શું ભાખે છે એમ નથી બધા. કે ત્રણેય કાળે વસ્તુની સ્થિતિ જેમાં ભાખી કઈ આમ હોય છે એ બહારમાં પણ ખ્યાલ આવી જાય એ આગમ છે. અને અધ્યાત્મ એટલે આત્માને શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર, આત્માને અવલંબીને આત્માના આશ્રયે જે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર છે તે જ માત્ર મુક્તિનું કારણ છે. એ જ ખરેખર અનન્યપણે મુક્તિનું કારણ છે. કોઈ આગમના વ્યવહારને સાધે અને અધ્યાત્મના વ્યવહારને ન સાધે તો એને મુક્તિનું કારણ નહીં થાય. કેમ કે ભિન્ન સાધન છે અને આ અભિન્ન સાધન છે. પ્રવચન સારમાં એની ચર્ચા છે. કાલે ગાથા ચાલતી છે, પ્રવચન સાર 160 ગાથામાં ચર્ચા છે. ભિન્ન સાધન ને અભિન્ન સાધન, આગમના જે વ્યવહાર છે એમાં જે મન વચન કાયાના યુગનું જે આગમોક્ત પરિણમન છે એ ભિન્ન સાધન કહે છે. ક્યારે ભિન્ન સાધન કે અભિન્ન સાધન ન સદભાવ હોય ત્યારે, નિશ્ચય પરિણતિ હોય તેને વ્યવહાર સાધન વ્યવહાર તરીકે કહી શકાય, ઉપચાર તરીકે કહી શકાય, ઉપચાર સાધન તરીકે કહી શકાય. જો નિશ્ચય અભિન્ન પરિણતિની ઉપસ્થિતિ ન હોય તો તે વ્યવહાર સાધન નથી પણ વ્યવહાર આભાસમાં જાય છે. નિર્દોષ નિરતિચાર આચરણ હોય તો પણ તે આવો જ વ્યવહાર હોય છે એમ આભાસ કરાવે છે. જીનોક્ત વ્યવહાર આવો જ હોય છે એવો આભાસ કરાવતો હોવાથી તે વ્યવહાર આભાસ કહેવાય છે, ખરેખર વ્યવહાર નથી. નિશ્ચય વગર વ્યવહાર હોતો નથી. નિશ્ચય ઉપર આપો અધ્યાત્મની ઉપલબ્ધિ થાય, અધ્યાત્મના જોરથી એટલે આત્મા ઉપરના જોરથી, આત્માના આધારના જોરથી, આત્માના આધારે ઉત્પન્ન થયેલા જોરથી જો અધ્યાત્મની ઉપલબ્ધિ થાય તો આગમનો વ્યવહાર આપોઆપ આવે. હા, ત્યાં જાણી લે છે કેમ કે એનું એના પરિણામ કશાય સંયમ મર્યાદિત થઈ ગયા ને, કરણ કશાયનો અભાવ થઈ ગયો. કોઈ મુનિ થયા, સ્વરૂપ રમણતાને લઈને મુનિ થયા તો એને ત્રણ કશાયનો અભાવ થયો તો એને અનંતાનુબંધ પ્રત્યાખ્યાન વર્ણન અપ્રત્યાખ્યાન વર્ણન ત્રણ પ્રકારના કશાયનો ઉદ્ભવ નથી તો એ પ્રવૃત્તિ ક્યાંથી બારજીને કરશે? એટલે આગમનો વ્યવહાર આપોઆપ એને ઉત્પન્ન થશે. પણ આગમનો વ્યવહાર શું એની ખબર ન હોય, ત્રણ કશાયનો અભાવ ન થયો, એને કલ્પના કરી લે કે અમે ગમે તમે યદવા તદવા ચાલીએ છીએ પણ અમારું અધ્યાત્મ બરાબર છે ને, પણ અધ્યાત્મમાં ત્રણ કશાયનો અભાવ થાય છે ક્યાંથી બરાબર છે? ક્ષણે ને પળે અને સ્વરૂપ લીનતા થાય, ત્રણ કશાયનો જયારે અભાવ થઈ જાય ત્યારે એનો કોઈ કશાય અંતર્મૂર્તિ વધારે લંબાય નહીં, આત્માનો વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ કશાય નહીં, કોઈ વિકલ્પ લંબાય નહીં. એવું સર્વ સાવધ યોગમાં એને કોઈ કોઈ પણ સાવધ યોગની અંગીકાર કરવાનો એનો વિકલ્પ ચાલે નહીં કેમ કે ત્રણ કશાય તૂટી ગયા છે. એમ કે ભલે અમને સાવધ યોગનો વિકલ્પ હોય તો હું છીએ એવું બને નહીં, એવો જ મેળ હોય છે. કેમકે અધ્યાત્મ એટલું ઊભું થયું છે અંદર, જે અધ્યાત્મની ઉપસ્થિતિ થઈ એને મલિનતાનો અને વિભાવનો અભાવ કરી નાખ્યો છે, નાશ કર્યો છે મૂળમાંથી, એ પરિસ્થિતિ આવી છે. કશાય મંદ કર્યો છે એમ નથી, મંદ તો દ્રવલિંગીય કરે છે અને વ્યવહાર બરાબર પાડે છે પણ નાશ કર્યો છે એ તો, એ નિષ્કષાય પરિણતિ છે એની. એમાંથી એ ખરેખર જીવંત મોક્ષ માર્ગ છે અથવા એ મૂર્તિનંત જૈન માર્ગ છે એવી જન્મની દિશા. તે મૂર્તિનંત જૈન જીન માર્ગ છે, જીન માર્ગ તો અરૂપી છે પણ અષ્ટપાહુરમાં એમ કહ્યું કે અરૂપી ને અમૂર્તિ કેવા જીન માર્ગને તમારે જોવો હોય તો ભાવલિંગી સંતના દર્શન કરો, એ જીન માર્ગનું દર્શન છે, એ સાક્ષાત જીન માર્ગ છે, મૂર્તિમંત થયેલો જીન માર્ગ છે, જીન માર્ગી આવા હોય છે. બસ એ વાત મારી લીધી માર્ગ સ્થાપતો હતો ને સંક્રમણ કાળ હતો, ત્યાં કુંકુંડાચાર્ય દેવના વખતમાં સંક્રમણ કાળ હતો, બીજો પણ માર્ગ હોય છે એમ વાત બહાર આવી. માર્ગ તો આવો જ હોય છે તને કાળે. એટલે તો પૂજ બેન છે ને જાતિ સ્મરણ થયું ત્યારે કુછ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે આપને સમુસરણ સિમંદર ભગવાનનું યાદ આવે છે, તો સિમંદર ભગવાનના સમુસરણમાં તો મુનિઓ હતા, કેવા મુનિઓ હતા? તો કે દિગંબર મુનિઓ હતા, કોઈ વસ્ત્રધારી મુનિ હતા કોઈ એક, એનો કોઈ કુંકુંડાચાર્ય ગયેલા વામણા લાગતા હતા, ત્યાં તો મોટા આયુષ્ય મોટા શરીર છે, ત્યાં પ્રગટપણે બહાર માં બીજો સંપ્રદાય હતો નથી. આ વિદેહ ની અંદર અભિપ્રાય માં ગમે તે હોય, બાળમાં કોઈના એવા પુણ્ય હોતા નથી, ઉદયમાન પુણ્ય એવા કોઈના હોતા નથી. બીજો સંપ્રદાય સ્થાપે ને ચાલે જિનેન્દ્ર ની સામે એમ ત્યાં બનતું નથી. આ એક ભરત ક્ષેત્ર માં ગડબડ થાય છે. ઋષભદેવ ભગવાન શરૂ થયા ત્યારથી શરૂ થઈ ગયું બને.
Thank you.